તમારા જીવનના આનંદનું સ્તર સંજોગોને નક્કી કરવા દો છો?
પાઉલ પ્રવાસને માણવા સંપૂર્ણપણે તૈયાર હતો, પણ જી ભલે રસ્તામાં ગમે એટલા ખાડા આવે, વચનબદ્ધતા એક આ સરદાર ચાવી છે.
હવે પછી જોતા રહો, આનંદ માણો દરરોજના જીવનનો.
આનંદ માણો દરરોજના જીવનમાં સ્વાગત છે. આજે મારી સાથે જોડાવા બદલ આભાર. જાણો છો, જો તમારે જીવન માણવું હોય તો મગજને તૈયાર કરવું પડશે અને એ જ દિશામાં તૈયાર રાખવું પડશે. આજે તમારી સાથે એ જ વિષય પર વાત કરીશ. તમારું જીવન માણો, તમે નિર્ણય કરો. આજે તમે પ્રભુના વચન સાથે આશીષ પણ પામો. ઈશુએ કહ્યું યોહાન 10:10માં, અને ઘણા લોકોએ બાઇબલમાં ઘણું બધું કહ્યું છે, પણ મને લાગે છે કે જ્યારે ઈશુએ કંઈ કહ્યું હોય ત્યારે આપણે બધા કાન સરવા કરીને સાંભળીએ છીએ. ઈશુએ કહ્યું, ચોર માત્ર ચોરવા, ઝૂંટવવા, વિનાશ કરવા આવે છે, પણ હું આવ્યો જેથી તમે જીવન મેળવી શકો. એ આટલું કંઈ અટકી નથી જતા. બૃહદ બાઇબલ કહે છે, પણ પુષ્કળ પ્રમાણમાં પામી શકો, પૂર્ણ જ્યાં સુધી છલકાય નહીં. માટે તમારે પોતાનો જ દિવસ સારો જાય એટલો આનંદ મેળવવો જોઈએ નહીં, પણ બીજાઓ પણ એ આનંદ માણી શકે એટલો મેળવવો જોઈએ. તમારે એ આનંદની છોડ બીજા પર પણ ઉડાડવાની છે. ગઈકાલે અમે જીવન માણવાની જરૂરિયાત વિશે સારી પાયાની વાત કરી. આજે મારા સંદેશનું શીર્ષક છે, મગજ અને મોડું તમારા આનંદ પર શી અસર કરે છે. સંતો નર્વસ થઈ ગયા છે. તમારું મગજ અને મોડું તમારા આનંદ ઉપર શી અસર કરે છે? સૌ પ્રથમ જો આપણે જીવન માણવાના હોઈએ તો આપણે મગજને જીવન માણવા તૈયાર કરવું અને રાખવું પડશે. ઘણીવાર હું આ શાસ્ત્રવચન ટાંકું છું કે આ દિવસ યહોવાએ ઘડ્યો છે, હું એને માણીશ અને આનંદમાં રહીશ. એ મારો વિચાર ગોઠવવાનો નિત્યક્રમ છે. એ મારા જીવનને માણવા પ્રતિ વચનબદ્ધ રહેવાનો એક ભાગ છે. કલસ્યો 3 કહે છે, તમારું મગજ સ્થિર કરો અને એને સ્થિર રાખો. એ ખરેખર એમ કહીને કહે છે કે આપણે વસ્તુઓ પર મગજ સ્થિર કરી એમને મેળવીએ છીએ. માટે જો તમે ખ્રિસ્તની સાથે ઉઠ્યા છો તો તમારે એવી વસ્તુઓ પામવી જોઈએ જે ઉપર છે, જ્યાં ખ્રિસ્ત છે, નહીં કે એવી વસ્તુ જે દુનિયામાં છે અથવા અદૈવી છે. તમારામાંના ઘણા જાણે છે કે જો તમે કોઈ વસ્તુ પર મગજ કેન્દ્રિત કરો તો અંતે તમે પામો છો. પછી ભલે હોટ ફજ હોય કે પ્રભુ સાથેનો વધુ સારો પ્રયાસ, તમે જેના પર પણ મગજ કેન્દ્રિત કરો, જો તમે પૂરતી મહેનત કરો તો તમે એ વસ્તુ મેળવશો. ગીત 23:7 કહે છે, માણસ જેવું વિચારે છે એવો જ બને છે. એક અદ્ભુત શાસ્ત્રવચન છે. એક વ્યક્તિ જે પણ વસ્તુ વિશે વિચારે એને અંતે એ મળે જ છે. તેઓ એ જ રીતે એવા બને છે. આપણે એવી વિચારસરણીમાંથી પૂર્ણપણે બહાર આવવાનું છે. જેમ કહે છે કે હું ત્યારે જ જીવન માણીશ જ્યારે આ મુશ્કેલી નહીં હોય, હું ત્યારે સુખી થઈશ જ્યારે. મારે કંઈ કહેવું છે, તમને નિરુત્સાહી કરવા નથી માગતી, પણ જ્યારે તમારી અત્યારની મુશ્કેલી દૂર થશે ત્યારે કોઈ બીજી મુશ્કેલી ઊભી થશે, અને હું નકારાત્મક નથી બનવા માગતી. હું માત્ર જીવન કેવું છે એ જણાવી રહી છું. આપણે આનો સામનો કરીએ છીએ, હંમેશા બધાનો સામનો કરીએ છીએ. અને જાણો છો, તેમજ હું પણ જાણું છું કે ગમે ત્યારે તમે ઊંઘમાંથી ઉઠો અને કંઈ એવું થાય જે તમે ધાર્યું ના હોય, ક્યારેક એ ગમતા તો ક્યારેક અણગમતા આશ્ચર્ય હોય છે. અને આપણે એક સરખા રહેવાને પૂરતા પ્રમાણમાં પરિપક્વ થવાનું છે. પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય અને વધે તો પણ, હું એમ નથી કહેતી કે 100% પામી છું, કેમ કે હું નથી પામી. આપણે વિચારસરણીમાંથી બહાર આવવાનું છે. આપણે કહેવાનું, હું હમણાં જ ખુશ થઈશ, હું આજે જ ખુશ થઈશ. કદાચ મારું જીવન મારી ઈચ્છા મુજબ સર્વશ્રેષ્ઠ નહીં હોય, પણ હું આજે જ ખુશ થઈશ. આજે ખુશ થવું અગત્યનું શા માટે છે? કેમ કે એ આનંદ છે. આપણા જીવનમાં આનંદનું ફળ છે જે આપણને પરિસ્થિતિને સહન કરવા માટે સક્ષમ બનાવે છે અને એને વિજયમાં બદલી નાખે છે. એ ખ્રિસ્તી માટે કોઈ વસ્તુ માટે ખરાબ અભિગમ સાથે ઘસડાઈને બહાર નીકળવું એ એક વાત છે, અને એમાંથી વિજયી બની બા નીકળો બીજી વાત છે. એટલે બાઇબલ કહે છે આ બધી બાબતોની વચમાં આપણે વિજેતાઓ કરતા પણ મહાન છીએ. જે દુનિયામાં છે એના કરતા જે મારામાં છે વધુ મોટો છે. હું ખ્રિસ્ત દ્વારા બધું જ કરી શકું છું. આપણને પ્રોત્સાહિત કરનારા શાસ્ત્રવચનો કહે છે કે ભલે ગમે તે થાય, આનંદ ભર્યો અભિગમ આપણે રાખવો જોઈએ, મજબૂત બનવું જોઈએ, એમાંથી વિજયી બની બહાર આવવું જોઈએ. એનો અર્થ એવો નથી કે આપણને પીડા ન થાય અથવા આપણે રડીએ નહીં. એનો અર્થ એ નથી કે કોઈ પડકારરૂપ વસ્તુ નથી કે આપણા જીવનમાં ખરાબ દિવસ નહીં આવે. પણ એનો અર્થ એ છે કે આપણું પોતાના પર નિયંત્રણ છે. મેં જીવનમાં ઘણા વર્ષો મારી મરજી મુજબનું વર્તવામાં ગાળ્યા છે, અને સાચું કહું છું, એમ કરવાથી કોઈ સારું પરિણામ આવ્યું નથી કે કોઈ સંબંધો સુધર્યા નથી. ધર્મગુરુ પાઉલે કહ્યું હતું કે સંતોષી કેવી રીતે બનવું તે શીખો, નમીને કે બંધાઈને. દરેક પરિસ્થિતિમાં એ કંઈ ને કંઈ શીખ્યો હતો. એણે કહ્યું હતું કે ભલે હું ધરાયેલો હોઉં કે ભૂખ્યો હોઉં, અને હું સંતોષી બનતા શીખ્યો છું. વિસ્તારિત બાઇબલ કહે છે એ હદે સંતોષી કે હું કોઈ પણ સ્થિતિમાં હોઉં તો પણ હું વિચલિત થાઉં નહીં. અદ્ભુત ખરું ને? પ્રભુનો પાડ માનું છું કે એમાં કહ્યું છે કે તે સર્વ શીખ્યો હતો. હું કદાચ ત્યાં સુધી પહોંચી નથી, પણ હું શીખતી રહું છું, આગળ વધી શકું છું. મને લાગે છે રોમનો 8માં એક ચાવી છે. એક એવું શાસ્ત્ર વચન છે જે આપણને શીખવે છે કે દરેક પરિસ્થિતિનો સામનો આપણે શી રીતે કરવો. અને હું માનું છું જો આપણે આ પ્રમાણે વિચારશું તો આપણા વિચારો જ આપણો અભિગમ બનશે. અને બીજા શબ્દોમાં, આપણે પરિસ્થિતિનો સામનો શી રીતે કરીએ છીએ એ આપણા વિચારો પરથી નક્કી થાય છે. મારા પતિ ખૂબ જ મોજીલા માણસ છે, નિરંતર આનંદમાં હોય છે. હું ખૂબ જ પ્રામાણિકતા સાથે કહી શકું છું કે અમારા 37 વર્ષના લગ્ન જીવનમાં એણે મારા કરતાં જીવન વધુ સારી પેઠે માણ્યું છે. ક્રોધિત, ચિંતિત અને નિરાશ થવામાં મારા કરતાં ખૂબ ઓછા દિવસો ગાળ્યા છે. અને હું હંમેશા નાની નાની બાબતોથી ચિંતિત થઈ જાઉં, પણ એ તો હંમેશા આનંદમાં હોય છે અને દરેક દિવસને માણે છે. એ કહે છે આમ પણ તમે એ વિશે કંઈ કરી શકવાના નથી, તો પછી જે કરો, જો ન કરી શકો તો જવા દો, પ્રભુ પર ભરોસો રાખો અને કાર્ય એને કરવા દો. આ બધું સાંભળવામાં સારું લાગે, પણ કરવામાં મને એનાથી વધુ સમય લાગે છે. અને દેવ શા માટે એવો છે એનું એક કારણ છે કે દરેક પરિસ્થિતિમાં જે મને ન ગમતી હોય એ હંમેશા શાસ્ત્રવચન સંભળાવે છે. મેં દેવને કહ્યું જો તું ઉપદેશક હોત તો તારો એક જ ઉપદેશ હોત, કેમ કે જ્યાં સુધી દેવની વાત કરીએ તો આ એક શાસ્ત્ર વચન એને સર્વ પ્રકારે અનુરૂપ છે. એ મળશે રોમનો 8:28માં. વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. માટે દેવ હંમેશા કહે છે સઘળું હિતકારી નીવડે છે અને બધા કાર્યો સારા જ થાય છે. એનું બીજું એક શાસ્ત્ર વચન પણ છે, તમારી કાળજી પ્રભુ પર છોડો. એ બંને કાળજી પ્રભુ પર છોડો, બાઇબલ કહે છે તમારી કાળજી પ્રભુ પર છોડો, અને કહે છે પ્રભુ પર પ્રીતિ રાખનારા લોકો માટે સઘળું હિતકારી નીવડે છે. કેટલા લોકો પ્રભુ પર પ્રીતિ રાખે છે? તમે રાખો જ છો, નહીં તો શુક્રવારે સવારે ન હોત. જેઓ દેવના પર પ્રેમ રાખે છે તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, એટલે કે તમારા જીવનમાં પ્રભુની ઈચ્છાની જરૂર છે. તમારા જીવનમાં પ્રભુની ઈચ્છા જોઈએ છે, અને હું માનું છું તમારા જીવનમાં પ્રભુની ઈચ્છા જોઈએ છે. મને લાગે છે આજે આ સભામાં બેઠેલા લોકો સાથે અને ટેલિવિઝન સામે બેઠેલા લોકો સાથે હું હિંમતપૂર્વક વાત કરી શકું છું કે ટીવી ઉપર ખ્રિસ્તી કાર્યક્રમો નહીં જોતે જો એમને પ્રભુ સાથે આગળ ન વધવું હોત, જો એમને જીવનમાં સારો બદલાવ ન જોઈએ તો. પણ ખાસ કરીને એ લોકો તમારા મારા ઘણા અહીં આ સભામાં હાજર રહેવા રજાઓ લઈને આવ્યા છે. તમે પ્રભુને પ્રેમ કરો છો, પ્રભુની ઈચ્છા જોઈએ છે, એટલા માટે હું તમને એ પણ કહી શકું છું તો પછી તમે પૂર્ણપણે એ માનવા મુક્ત છો. ભલે તમારા જીવનમાં જે પણ કંઈ ચાલતું હોય પ્રભુ એનું નિયંત્રણ તમારા સારા કામ માટે કરશે. કદાચ અત્યારે સારું ન હોય, સારું ન લાગે, અત્યારે સારું ન દેખાય, પણ એને તમારા માટે સારું બનાવશે. આપણી પાસે સારા પ્રભુ છે જે ખરાબ પરિસ્થિતિને આપણા માટે સારી બનાવે છે, આપણા માટે. આમેન. એક બીજું દ્રષ્ટાંત જોઈએ, ઉત્પત્તિ 50:20માં, કે જ્યાં યુસુફ સાથે દુર્વ્યવહાર થયો. એણે જે ગુનો નહોતો કર્યો એ માટે એને 13 વર્ષ કારાવાસમાં નાખ્યો. એના ભાઈઓએ ધિક્કાર્યો, ખાડામાં ફેંકી દીધો, ગુલામ બનાવી વેચી માર્યો. આ વ્યક્તિ બીજા બધા કરતા પણ ખરાબ અભિગમ ધરાવી શકી હોત અને એનો આવો અભિગમ ધરાવવું યોગ્ય લાગત, છતાં પણ પ્રભુના વચનમાં એવો કોઈ પુરાવો નથી કે એણે પોતાની આસપાસના લોકો સાથે પ્રેમ સિવાયનું વર્તન કર્યું હોય અને એણે કદાપી પ્રભુમાં ભરોસો રાખવા સિવાય બીજું કંઈ કર્યું હોય. એ જ કારણે ભલે એણે ગમે તે કર્યું, પ્રભુ એને આગળ વધારતા રહ્યા. કારાવાસમાં પણ એને કારાવાસનો અધિકારી બનાવાયો હતો. દુકાળ વખતે એના ભાઈઓ ત્યાં આવ્યા ત્યારે તેઓને સમજાયું કે યુસુફ હતો, તેઓ એની સાથે નમ્યા. જો તમે યુસુફની વાર્તા જાણતા હો તો યુસુફનું એક સ્વપ્ન હતું કે એના ભાઈઓ એની સામે નમે, એટલા માટે એમણે એને ખાડામાં નાખ્યો હતો અને વેચી માર્યો, કેમ કે એમને ગમ્યું નહોતું. કદાચ યુસુફ એટલો હોશિયાર નહોતો માટે એણે એ વાત ભાઈઓને કહી દીધી. આમેન. છતાં પણ એટલો ખરાબ નહોતો કે એની સાથે આટલું ખરાબ વર્તન કરવામાં આવે. જ્યારે એના ભાઈઓ એની સામે આવી નમ્યા અને એમને લાગ્યું કે એ એમને મારી નાખશે અને એમના પર અત્યાચાર કરશે, ત્યારે એણે કહ્યું, મારા ભાઈઓ, શું પ્રભુમાં સ્થાને શું? તમને સુધારવું એ મારા હાથમાં નથી. તમે જે કંઈ કર્યું એ મારા ભૂંડા માટે હતું, પણ પ્રભુ એમાં મારું ભલું ઈચ્છતા હતા. આમેન. ઘણીવાર દુશ્મન અંદર નજર નાખે છે અને કામ બગાડે છે. ઘણીવાર પ્રભુ અમુક બાબતોની અનુમતિ આપે છે, કેમ કે આપણા જીવનમાં એક ક્ષેત્રમાં એવી મુશ્કેલી હોય છે જે તરફ આપણે ધ્યાન નથી આપતા અને પ્રભુ એના વચન દ્વારા આપણા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, પણ આપણે ધ્યાન નથી આપતા એટલે ઘણીવાર એને સંજોગો બદલવા પડે છે. તમે તમારા બાળકોને ચાહો તો પહેલા શાસ્ત્ર વચનોથી સમજાવશો, જો વાત નહીં સાંભળે તો તમે એની પરિસ્થિતિઓમાં હસ્તક્ષેપ કરશો. તમારા બાળકોને એટલે શિક્ષા નથી કરતા કેમ કે તમે એમને ધિક્કારો છો, પણ એટલે કરો છો કે તમે એમને ચાહો છો અને એમનું ભલું જોવા ઈચ્છો છો, માટે ઘણીવાર એમને જોઈતી વસ્તુથી એમને દૂર લઈ જવા પડે છે અથવા જોઈતી વસ્તુથી એમને વંચિત રાખવા પડે છે. એટલે નહીં કેમ કે તમે એમને ચાહતા નથી, પણ એટલે કે તમે ઈચ્છો છો કે તેઓ જાગૃત થાય. હેલેલુયા. માટે રોમનો 8:28 આનંદ મેળવવાની ચાવી છે, કેમ કે તમને ગમે એવી પરિસ્થિતિઓ હંમેશા રહેશે એવું વચન હું નથી આપી શકતી, એવું નથી આપતી, પણ એટલું માનું છું કે ભલે ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય, તમે કહેશો કે હું માનું છું કે એ મારા સારા માટે જ છે. અત્યારે જેવું લાગી રહ્યું છે એ સારું નથી પ્રભુ, પણ હું જાણું છું, તમને ચાહું છું, તમને મારી ઈચ્છા જોઈએ છે અને એટલે જ હું માનું છું કે આ મારા સારા માટે છે. પ્રભુ સાથેની મોટાભાગની આત્મીયતા જે અત્યારે તમે માણો છો એ તમને કપરા સમયમાં જ મળી હતી, જ્યારે તમારી સાથે એના સિવાય બીજું કોઈ નહોતું. એને કારણે તમારા પ્રભુ સાથેના સંબંધ ઘનિષ્ઠ બન્યા. ઘણીવાર પ્રભુ આપણા જીવનમાંથી કેટલાક લોકોને દૂર કરે છે અને આપણે એકલતાને લીધે રોવા ધોવાનું શરૂ કરીએ છીએ. કદાચ એ લોકો પર આપણે વધુ પડતો આધાર રાખતા હતા, એવા મિત્રો જેમના પર આપણે અતિશય આધાર રાખતા અને પ્રભુએ એમને ખસેડી લેવા પડ્યા જેથી આપણે એમના પર આધાર રાખવાને બદલે પ્રભુ પર આધાર રાખવા લાગીએ. તમે પોતાના પૈસા પર વધુ પડતો ભરોસો રાખતા હો એવું પણ બની શકે. આપણા જીવનમાં એવી ઘણી વસ્તુઓ છે જેને પ્રભુએ સુધારવી પડે છે, કારણ કે આપણે એમની સાથે એ મોહ ધરાવીએ છીએ જે ખરેખર પ્રભુ સાથે ધરાવવો જોઈએ. પ્રભુ ઈચ્છે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે આનંદિત રહીએ, કેમ કે પ્રભુનો આનંદ આપણું બળ છે. અને આજે મારે તમને સમજાવવું છે કે આપણે કસોટીના સમયમાં પણ આનંદિત રહેવું જોઈએ, કેમ કે કસોટીથી તમે નિર્બળ બનો છો, પરંતુ આનંદ તમને પ્રબળ કરે છે. જો આપણે નિર્બળ થતા જઈએ તો પછી શત્રુ માટે આપણને પછાડવું સહેલું બને છે, પણ જો આપણે એ આનંદના ફળ સાથે વળતો સંઘર્ષ કરીએ તો આપણને આગળ વધવા અને પાર ઉતરવાની શક્તિ મળે છે અને છેવટના પરિણામ સુધી પહોંચી શકીએ. બાઇબલમાં ઘણા વચનોમાં આના સંદર્ભ છે. યોહાન 16:33 કહે છે, જગતમાં તમને સંકટ છે. ઈશુએ કહ્યું એ પ્રભુનું વચન છે, જગતમાં તમને સંકટ છે. અને પછી એ કહે છે કે હિંમત રાખો, જગતને મેં જીત્યું છે, તમને હાનિ ન પહોંચે માટે એને મેં શક્તિહીન રાખ્યું છે. એ કહે છે મેં તમને હાનિ પહોંચે નહીં માટે એને શક્તિહીન રાખ્યું છે. મને લાગે છે એનો અર્થ છે કે આપણને કોઈ કાયમી હાનિ પહોંચતી નથી. આમેન. આનંદ એક શસ્ત્ર છે. કલસીઓ 1:11 પાઉલે દેવળ માટે પ્રાર્થના કરી, એ પૂર્ણ ધૈર્ય તથા સહનશીલતાને સારું આનંદ સહિત. એટલે આપણે ફરી જોયું કે પાઉલ કહે છે કે કસોટીઓ થશે, તમારા પર સંકટ આવશે, હું તમને ધૈર્ય અને સહનશીલતા કેળવવા પ્રોત્સાહિત કરું છું, પણ સાથે સાથે એમ પણ કહું છું કે તમારા આનંદનું સ્તર ઊંચું રાખો, કેમ કે આનંદ તમને પ્રબળ કરે છે. યાકુબ 1:2-4, જ્યારે તમને પરીક્ષણ થાય ત્યારે તેમાં પૂરો આનંદ માણો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષાથી ધીરજ ઉત્પન્ન થાય છે અને આપણે પરીક્ષાઓ અને આનંદને જોડાયેલા છીએ. પ્રેરિતોના કૃત્યો 20:24, પાઉલે કહ્યું, પણ હું મારો જીવ વાલો ગણીને એની કંઈ પણ દરકાર કરતો નથી, એ માટે કે હું પ્રભુનો આનંદ મેળવું. પણ પાઉલ એમ કહેતો હતો કે જો હું મારા આનંદનું સ્તર જાળવી ન રાખું તો પ્રભુએ મને સોંપેલું કાર્ય પૂર્ણ નહીં કરી શકું, માટે ભલે મારી આસપાસ જે કંઈ ચાલતું હોય હું એનાથી વિચલિત થઈશ નહીં, આગળ ને આગળ વધતો રહીશ, પણ મારે મારા આનંદનું સ્તર ઊંચું રાખવું પડશે, કેમ કે જો હું આનંદનું સ્તર ઊંચું નહીં રાખું તો મને આગળ વધવાની હિંમત નહીં મળે. આમેન. તો આનંદ કેમ મહત્વનો છે એ સમજવામાં મને આના લીધે વધુ મદદ મળી. પાઉલે પ્રવાસને માણવાનું નક્કી કર્યું હતું, પછી ભલે ને રસ્તામાં કેટલાય ખાડા કેમ ન હોય. આમેન. વચનબદ્ધતા એક ચાવી છે અને ખુશી એ આપણી સામાન્ય મનોદશા જોઈએ. મેં મારી નોંધમાં એકવાર લખ્યું હતું કે ખ્રિસ્ત માટે આનંદ સામાન્ય મનોદશા હોવી જોઈએ. ફરીથી કહીશ, આનંદ આપણી સામાન્ય મનોદશા હોવી જોઈએ. તમને લાગે છે સ્વર્ગનું વાતાવરણ કેવું હશે? આપણે જાણીએ છીએ ત્યાં શાંતિ હશે, સુખ શાંતિ, ન આંસુ, ન રુદન, ન દુઃખ કે ન નિશાસા. જ્યારે ઈશુ વિશે વિચારીએ તો મને થાય કે કોણ જાણે ઈશુની મનોદશા કેવી હતી. એ આનંદિત હતી, શાંત હતી. તો મારું જીવન સામાન્ય ક્યારે કહેવાય? જો ખુશ રહેશો તો દુનિયાની નજરમાં એ અસામાન્ય બનશે. અને સાચું કહું તો જો તમે ખુશ રહેશો ને તો લોકો વિચારશે ગડબડ છે. ક્યારેક બીજાઓ સામે સ્મિત કરો ત્યારે તો તમારી તરફ એવા ભાવથી જોઈ આ શું કરો છો. એક ખ્રિસ્તી તરીકે આનંદ એ આપણી સામાન્ય મનોદશા હોવી જોઈએ. એ કોઈ એવી વસ્તુ ન હોય જેને માટે આપણે દરરોજ પ્રયત્નો કરવા પડે. કોઈ એવી વસ્તુ ન હોવી જોઈએ જે મનોદશામાં આવવા આપણે કોઈ મોટી ઘટના પર આધાર રાખવો પડે. તો ચાલો હવે સાંભળી મને. દરરોજના સામાન્ય જીવન દરમિયાન આનંદિત રહેવા સક્ષમ હોવું જોઈએ. દરરોજનું જીવન માણવા, માત્ર રજાઓનો આનંદ માણવા નહીં પણ દરરોજના જીવનનો આનંદ માણવા. દેવ અને હું આ વર્ષના કેટલાક સમય માટે આયોજન કરતા હતા. અમે એ સમયમાં શું કરશો વિશે વાત કરતા હતા. આ વિશેષ કાર્યો વિશે વિચારવું ખૂબ આનંદદાયી હતું, પણ એવી ખ્રિસ્તી નથી હું જેવી પ્રભુ મને બનાવવા ઈચ્છે છે. જો હું ત્યાં સુધી આ બધું જ સહન કરું જ્યાં સુધી હું એમાંથી મુક્ત ન થઈ જાઉં તો મારે ખરેખર પ્રામાણિકપણે હું ત્યારે જેવી હતી એના કરતાં જરા પણ બદલાવું જોઈએ નહીં. એ ભલે જુદા પ્રકારનો આનંદ હોય પણ મારે આનંદિત જ રહેવું જોઈએ, પછી ભલે હું કંઈ પણ કરું. ગઈકાલે આપણે જ્યારે સભા શિક્ષક વાંચ્યું ત્યારે જોયું કે એનો લેખક હંમેશા લોકોને પોતાનું કાર્ય માણવા પ્રોત્સાહિત કરે છે. અને એટલે તમારા કામને ધિક્કારો નહીં, તમારી પાસે કામ છે, એનો આભાર માનો. જો તમને એવું લાગતું હોય કે બીજે ક્યાંય હોવું જોઈએ તો જ્યાં છો એ કામને માણો અને બીજા કામ માટે જોતા રહો. પણ અભિગમ ખરાબ ન કરો, કેમ કે તમને આસપાસનું વાતાવરણ ગમતું નથી તેથી શેતાનને આનંદ ખૂંચવી લેવા દો નહીં. નિર્ણય કરો, મનોસ્થિતિ કેળવો, મગજને તૈયાર કરો. આમેન. આનંદ આપણી સામાન્ય મનોદશા હોવી જોઈએ. એક સવારે જ્યારે તમે નિમ્ન લાગણી, ભાવનાત્મક નિરુત્સાહ, નિરાશા, હતાશા સાથે ઉઠો છો ત્યારે શું થાય છે? તમને થાય, શું થયું છે? ઓ, મારો મૂડ બરાબર નથી. પણ જાણો છો, દરેક મૂડ માટે એક કારણ જોઈએ. શું જાણો છો? કે દરેક ફળ માટે એક મૂળ હોય છે. આપણે માત્ર ફળ છૂટવાનો પ્રયાસ કરીએ છીએ અને મૂળ સુધી પહોંચતા નથી. તો એનું બરાબર નિરાકરણ કર્યું નથી, એ કોઈ બીજા દિવસે કોઈ અન્ય રૂપમાં પાછું આવે છે. અમારા એક મિત્ર ડોન ક્લાવર્સ આજે અમારી સાથે છે. ડોન એમને મળો, કેમ કે જોવા માંગે છે કોણ કોણ આવ્યું છે. અને એકાદ વર્ષ પહેલા એમણે મારી સાથે આ જ સિદ્ધાંત પર વાત કરી હતી કે હંમેશા એવો સમય આવતો જ્યારે એમને લાગતું બહુ જ ખરાબ દિવસો છે અને તેઓ વિચારતા કે હું આવો શા માટે છું. ઘણી વાર જ્યારે તમે આ સ્થિતિમાં જાગો છો અને એના મૂળ સુધી ન પહોંચો તો તમે એને માટે બીજા લોકોને દોષી ઠેરવવા લાગો છો. આપણું મગજ હંમેશા નકારાત્મક ગુણો પર અથવા જેને આપણે નકારાત્મક માનીએ છીએ એવા ગુણો પર કેન્દ્રિત હોય છે. સારી બાબતો પર વિચારવા માટે સમય ફાળવતા નથી. માત્ર નકારાત્મક બાબતો જ મગજ ગ્રહણ કરે છે. શું એ આશ્ચર્યની વાત નથી? કદાપી નોંધ્યું છે કે લોકો આપણને અકળાવવા માટે જે કરે છે વિચારવા માટે આપણને પ્રયત્ન નથી કરવો પડતો. એમના વિશે વિચારવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. તમારે એમના વિશે નહીં વિચારવા પ્રયત્ન કરવો પડે છે, જે ચોખ્ખા શબ્દોમાં કહે છે આપણો જૂનો સ્વભાવ નકારાત્મક વસ્તુઓ તરફ ખેંચાય છે, પણ આપણે ખ્રિસ્તમાં નવો જીવ પામ્યા છીએ. વળી બાઇબલ કહે છે આપણે દરરોજ ખ્રિસ્તને ધારણ કરવાનો છે, આપણે પ્રેમ ધારણ કરવાનો છે, યોગ્ય વિચારો પસંદ કરવાના છે. હું તારી સામે જીવન અને મૃત્યુ રાખું છું, જીવન પસંદ કર જેથી તું અને તારા વંશજો જીવી શકે. બીજો કરીન્થીઓ 10:4-5 કહે છે અમારી લડાઈના હથિયારો સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતંડાવાદોને તથા દેવના જ્ઞાન વિરુદ્ધ જે કંઈ માથું ઉંચકે છે તેને તોડી પાડીએ છીએ. વાત કરે છે તર્ક, સિદ્ધાંતો અને કલ્પનાઓની, એના વિચારોની. પ્રભુ આપણને કદાપી કોઈ એવું કાર્ય કરવા નહીં કહે જે કરવાની ક્ષમતા એણે આપણને નથી આપી. માટે જો પ્રભુ મને ખોટા વિચારો દૂર કરવા કહે છે તો એનો અર્થ એ છે કે હું એ કરી શકું છું, નહીં તો એ મને એવું કરવા કહેતા જ નહીં. મારા વિચારો પર નિયંત્રણ નથી. આમેન. આના જ આપણી સામાન્ય મનોદશા છે. જ્યારે તમે નિમ્ન લાગણી સાથે, ભાવનાત્મક હતાશા સાથે જાગો છો, ખરાબ ફળ મેળવો છો. તો પાદરી ડોન મને જણાવી રહ્યા હતા કે જ્યારે તેઓ જાગતા, એમણે મને એમના જીવનમાં મેળવેલા વિજય વિશે વાત કરી, જે એમના વિચારના ક્ષેત્રમાં હતો. માટે હું કોઈ પણ વ્યક્તિએ જીવનમાં મેળવેલા કોઈ પણ વિજય વિશે જાણવા અત્યંત ઉત્સુક છું, કેમ કે એ વ્યક્તિને મળી શકે છે તો બીજી વ્યક્તિને પણ મળી શકે. પ્રભુ લોકોમાં ભેદભાવ નથી કરતા. એમણે કહ્યું, જ્યારે હું ખરાબ મનોદશામાં ઉઠું છું, મને પ્રયત્ન મૂકી દેવાની ઈચ્છા થાય છે, અથવા મને આગળ વધવાની ઈચ્છા થતી નથી, અથવા બધી જ વસ્તુથી અકળાઉં છું, ત્યારે મારે બીજાઓને મારી ખરાબ લાગણીઓ માટે દોષી ઠરવવાના નથી, પણ કહેવાનું છે કે ઠીક છે, ગઈકાલે શું થયું હતું, તેના આગલા દિવસે શું થયું હતું, પણ એના કારણો પાછળ છે કે આપણને એવું કેમ લાગે છે આજે.